તારીખ 24/10/1997, ડાયરીના બોલ નંબર 348, 349 અને 351 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 131.
એ ચૈતન્ય સ્વભાવ સિવાય બીજે ક્યાંય મીઠાશ અર્થાત રસ અર્થાત મહિમા રહી ગયેલ હશે તો તે ચૈતન્ય રસ ઉપજવા નહીં દે. પરરસ સ્વરસ ને મારે છે, એટલે ચૈતન્ય રસ સિવાય સ્વભાવ રસ સિવાય બીજે રસ છે એનો અર્થ કે બીજા પદાર્થનો મહિમા છે અને જે પોતાના સ્વરૂપનો મહિમા નથી એ સ્પષ્ટ છે એમાં, એટલે સ્વરૂપનો રસ નહીં ઉપજવા દે અથવા સ્વરૂપનો મહિમા પણ નહીં આવવા દે. બુદ્ધિપૂર્વક પણ અન્ય પદાર્થનો મહિમા કે એનો રસ એમાં મીઠાશ ન આવે એની થોડી તકેદારી રાખવી જોઈએ, જાગૃતિ રાખવી જોઈએ. આમ સમજીને કે અહીંયા જો મહિમા રસ કે મીઠાશ આવે તો સ્વરૂપ પણ નહીં આવે. ચૈતન્ય રસ ઉપજવામાં તે મીઠાશ વિઘ્ન કરશે. શું કરશે? આપણે એક ફરિયાદ આવે છે, આગળ વધવું છે પણ વધતું નથી. કારણ શું? જે પહેલા મીઠાશ ને રસ લીધો છે અને મહિમા આવ્યો છે એ છોડ્યો નથી, એથી વિરુદ્ધ પરિણામ કરો ત્યારે છૂટે. કારણ કે તો વજન આપ્યું છે એ ત્રાજવાનું પલું બેસે બેઠેલું છે, એ વજન હજી ઉઠાવ્યું નથી. ઉઠે ક્યારે? ઓલી બીજી વિરુદ્ધ બીજા પલ્લામાં સામે વજન આવે ત્યારે. એટલે વર્તમાન એવું કોઈ કારણ ન દેખાતું હોય, વિઘ્ન એટલે ઓબ્સ્ટેકલ પણ કહેવાય, અવરોધ પણ કહેવાય, અથવા કોઈ કામમાં આપણને તકલીફ પડે એને વિઘ્ન એવું કહેવાય. કામ બગડે એવું કોઈ કારણ ઉત્પન્ન થાય એનું નામ વિઘ્ન. ઠીક, તમારે એક જમણવાર કરવો છે અને તમે દૂધપક બનાવ્યો એમાં. હવે કોઈ ઢેર ગુરુ કે કોઈ પ્રાણી છે કે વીંડળી છે કે કોઈ ગોટી ગયું કોઈ તો પડ્યું અંદર, પણ તમે બહાર કાઢી લીધો એના બીજી મીઠાઈ તમે બનાવી નથી. જમણવાર ચાલુ હોય ને એમાં તપેલામાં સીધું આગળ બળ થઈ તો શું થયું? વિઘ્ન આવ્યું એમ કહેવાય. શું આવ્યું? વિઘ્ન આવ્યું, જમણવાર બગડ્યો, દોડા દોડી થઈ જાય. કેટલાક જમતા હોય, ચાલુ જમતા હોય, શું કરો? પીરસવાનું બાકી હોય, અડધું પીરસાણું હોય, અડધું ન પીરસાણું, એનું નામ વિઘ્ન. ઘ્ન એટલે હણવું, વિશેષ કરીને હણાઈ જાય એનું નામ વિઘ્ન. બરાબર. રામચંદ્રજીના એક ભાઈનું નામ હતું શત્રુઘ્ન, રામચંદ્ર ભરત અને શત્રુઘ્ન. આ શત્રુઘ્ન સિંહ છે કે નહીં? એક્ટર ઘ્ન એટલે હણું, શત્રુને હણે તે શત્રુઘ્ન, ને કામ બગાડે કામને હણે તે વિઘ્ન. ઘ્ન એટલે હણવું. પછી એમાં સંસ્કૃતમાં તો મૂળ ધાતુ હોય છે સેના ઉપરથી, એવું શબ્દ પ્રશ્ન. ચૈતન્ય રસ ઉપજવામાં એવી જે મીઠાશ જીવ લે તો એ વિઘ્ન કરશે. એટલે આપણે શું કહીએ છીએ, જમવા બેસો તીવ્ર રસ લઈ લ્યો. ભલે તમને એક જ કોઈ એ વાનગી ભાવતી હોય, તીવ્ર રસ નહીં લ્યો. કેમ કે તમે એક જગ્યાએ પણ મીઠાશ તમારી રેડી, ચૈતન્ય મીઠાશ જે સ્વભાવનો રસ લેવો છે, રસ તમારો ત્યાં રેડાઈ ગયો વિરુદ્ધ સ્થાનમાં. એ તમને ચૈતન્ય રસ ઉપજવામાં જ વિઘ્ન કરશે, એ હણી નાખશો તમે, ઉપજવા જ નહીં. આ વાત તીક્ષ્ણપણે લક્ષમાં રાખવા યોગ્ય છે, લાઇટલી નથી લેવાની, તીક્ષ્ણપણે લક્ષમાં રાખવા યોગ્ય છે. પરમાં રહી ગયેલી મીઠાશ એ પરિણતિ છે. પરમાં રહી ગયેલી મીઠાશ એ પરિણતિ છે જે ઉદય વખતે ઉપયોગરૂપ થાય છે. તે પ્રકારનો વિષયનો ઉદય આવે એટલે એનો ઉપયોગ થઈ જાય છે. તો પરિણતિઓમાંથી એમ કે તમને અમુક આઈટમ ભાવે છે, એ જ આઈટમ બનાવી ભાણામાં આવી તમને પૂછે ત્યાંથી જ રસ શરૂ થઈ જાય. ભણવામાં આવે નહીં તો ક્યાંથી શરૂ થઈ જાય ખબર ન હોય. ચાલો આપણી ભાવતી આઈટમ આવી ગઈ. વરુણ કુમાર ભાવતી આઈટમ આવી ગઈ. અને ઉત્તપમ બહુ ભાવે છે, ઉત્તપમ ને રસ લેવાય જાય, રસ લેવાય જાય. એટલે આપણે જે બાજુ રસ લેવો છે એની તાકાત વહી ગઈ, એની શક્તિ હણાઈ ગઈ, વિઘ્ન આવી ગયું, એ શક્તિ હણાઈ ગઈ. મધુ કેવું કરે ને
બેઠા
ધ્યાન નો હોય તો રસ નો લેવાય, ધ્યાન જાય તો રસ લેવાય. રસ આવે તો નુકસાન થાય, બીજી વાત એ છે. જલ્દી ટ્રાન્સફર થઈ જાય છે, ઉપયોગ જલ્દી ટ્રાન્સફર થઈ જાય છે, રસ પણ જલ્દી ટ્રાન્સફર થઈ જાય છે. રસ પડે છે ને, રસ આવે તો નુકસાન થશે, આત્મનો રસ નહી આવે. પ્રયોગ કરો તો રસ તૂટી જાય, પ્રયોગ કરો એટલે રસ તૂટી જાય.
શું મને એવું થાય
હોય છે કે એક થી વારંવાર આવે તો પહેલા પ્રયોગ કરેલો હોય છે ને એમાં તેમાં પાછી જાગૃતિ આવી જાય છે કે હા આને નથી ગમતું, પણ નથી ગમતું એની ઉપર વજન મળી જાય છે અને અનિષ્ટ પ્રકારનો ખ્યાલ નથી રહેતો.
અભિપ્રાય ખ્યાલ નથી રહેતો એટલે રસ નથી લેવો એનો અભિપ્રાય શું છે કે નુકસાન ન થવું છે? શું વજન એના ઉપર રસ ન લેવો એના ઉપર વજન ગયું તો અભિપ્રાય ક્યાં આવ્યો એનો નુકસાનનો? અભિપ્રાય તો પહેલા મુખ્ય થવો જોઈએ ને. શું કહે છે કે પરમાં રસ રહી ગયો હોય તો ઉદય વખતે તે ઉપયોગ થાય છે, ઉપયોગરૂપ થઈને તીવ્ર થાય છે એ વખતે, અને તેથી પુષ્ટ થાય છે અને એ પરિણતિને પોષણ મળે છે એટલે એ પરિણતિ પાછી તગડી થાય છે. તમને એક ચીજ ભાવી એમાં રસ લીધો, વારંવાર એ ચીજ આવી સામે વારંવાર રસ લીધો, તમારી પરિણતિ તગડી થવા માંડી. પછી એમ થાય આપણો આપણને આત્મરસ ઉત્પન્ન થતો નથી, પણ આવે ક્યાંથી? જડ રસ ગાઢ થયો હોય ચૈતન્ય રસ કેવી રીતે આવે? એને ન આવે. પહેલેથી ચેત પૂરી તોડવા માટે તમે શું પ્રયત્ન કર્યો? ચાલો
આપણે
નથી જરૂર, પરંતુ તોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઉદય આવ્યા પહેલા પરંતુ તોડવાનો પુરુષાર્થ કરવો
જોઈએ
એટલે પોતાની પરિણતિને પકડી શકે અને એથી વિરુદ્ધ રસ કેળવવાની પરિસ્થિતિ ઊભી કરે પોતે. હા, સ્વાધ્યાય શેના માટે છે? સત્સંગ શેના માટે છે? બીજું તોડવા માટે તો છે. આપણે સ્વાધ્યાય સત્સંગમાં શેનો રસ લઈએ છીએ? કે આપણા ભાવ રસ તોડવા માટેના કોઈ આપણો તે કામ થવું જોઈએ કે ન થવું જોઈએ, એની ભિન્નતા એની તુચ્છતા એ બધું ભાવમાં લેવું જોઈએ કે ન લેવું જોઈએ? ભાવ તૂટે ને. એટલે સત્સંગ સ્વાધ્યાય સાધન શા માટે કીધું કે એની ભિન્નતા એની તુચ્છતા રસપૂર્વક ભાવમાં લેવા માટેનો એ પ્રસંગ છે. જેમ જમતી વખતે તમને ખાવાનો રસ છે એમ સત્સંગ વખતે પણ તમારો કોઈ રસ હોવો જોઈએ કે ન હોવો જોઈએ? એ રસ કયો હોવો જોઈએ? કે આનો વિરોધ થાય એવો રસ હોવો જોઈએ, એનો નિષેધ આવે એવો એનો રસ હોવો જોઈએ, તો એ મળવો પડે. અને તો ઉદય વખતે તમે ક્યાંય જાગૃતિમાં આવી શકો, નહીંતર તો ઉદય આવી ગયો અને રસ લેવાઈ ગયો, નુકસાન થઈ ગયું, એ થઈ ગયું પાછું ડબલ વધી ગયું નુકસાન. જે જીવ સ્વસન્મુખતાનો પ્રયાસ કરતો હોય, ખાસ કરીને તો સ્વસન્મુખ થવા માટેનો પ્રયત્ન કરતો હોય, એમાં આ ખાસ બાધક છે. જે પરરસ છે ઈશ્વર સન્મુખ નહીં થવા દે, એ ખાસ બાધક છે. તેથી આત્માર્થીએ આ બહુ મોટું નુકસાન છે એમ સમજીને જાગૃત થવું અથવા ચેતી જવું, અત્યારથી ચેતી જવું, સમજ્યા ત્યાંથી સવાર થઈ ગયું તો થઈ ગયું, હવે અત્યારથી ચેતી જવું. પત્ર માં છે કૃપા રૂપિયા માય સુખ ને વાંછા ગમે ત્યારે છોડ્યા સિવાય છૂટકો નથી, ત્યારથી એનો પ્રયત્ન કરવો જોઈએ. 166 છે ને. મુંબઈ લીધો તો મેં તો 166 આપણે મુંબઈ લીધો હતો બોરીવલી. તો પછી મને એમ છે કલકત્તા લીધો, કલકત્તા લીધો હતો. ભગવાન આત્માના અનંતમાં ભાગના આનંદની એક ક્ષણની લહેજતમાં આત્મરસની મીઠાશ આગળ ત્રણ લોકના સુખ વિષ જેવા લાગે, તુચ્છ લાગે એવો પોતે છે તો એવો પોતાનો અંતરથી ઉલ્લાસ ઉછળવો જોઈએ અને તે માટે ગાંડા થવું જોઈએ. આમ છે, આવી રીતે ઉપાડ આપવો જોઈએ. લોકો એકવાર ભલે કે ગાંડો છે, વ્યવહારમાં નથી, જેવા હોય એવા. મારે આ કામ કરવું છે. ભગવાન આત્માના અનંતમાં ભાગના આનંદમાં જે પહેલો આનંદ આવે છે ચોથે ગુણ સ્થાને જગન્ય અનંતમાં ભાગનો છે પરમાનંદ આગળ, જે તેરમા ગુણ સ્થાને પરમાનંદ પ્રગટ થાય છે એની પાસે અનંતમાં ભાગનો છે એ જગન્ય ગણાય છે. તેથી ઓછો પછી આનંદ કોઈ નથી અને એક ક્ષણ નહીં, ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ છે. એની મીઠાશ, એની લેજત એટલી છે કે ત્રણ લોકના સુખ તુચ્છ લાગે, વિષ જેવા લાગે એવો પોતે છે. અંદર કેટલો આનંદ થઈ રહ્યો છે ઇન્દ્રાણીઓ છે, બધો વૈભવ તો એવો જ છે. આત્માના આનંદ આગળ તુચ્છ લાગે છે અને આકુલતા છે એ વિષ જેવી લાગે છે. કેમ કે આનંદ અમૃત છે, અમૃત થી આવિરૂત છે. એવો પોતે છે તો કેટલો પોતે માન છે કે જેના ધનીમાં જગન્ય આનંદ આગળ ત્રણ લોકનો હિસાબ નથી. હમણાં ભાઈ આપણા વરુણભાઈ કીધું ને મને સાયકલ શું લીણા ફેરવે એમાં બીજાને લુંડામાં શું જેલસી આવે એમ કે છે. ત્રણ લોકના વૈભવ તુચ્છ લાગે એવો અંદરમાં આત્મા પોતાનો ભાન છે. હા એવો પોતે છે એમ પોતાના માટે પોતે લેવું જોઈએ તો એને ક્યાં કોઈ કઈ ચીજની અધિકાર આવશે. કઈ ચીજ ની મોટાઈ આવશે, કોઈ ચીજ માન પોતાથી મોટી નહીં લાગે, મારાથી હું અધિક છે, કઈ નથી આવતું. આખા જગત ના પદાર્થો નો આશ્ચર્ય નહીં થાય ક્યાંય. 108માં છે ને આશ્ચર્ય ભૂલ, જગત ના પદાર્થો નો આશ્ચર્ય ભૂલ. શૂન્ય છે, ભિન્ન છે, અને પોતે એટલો મહાન છે એની પાછળ બધું તુચ્છ છે. અત્યારે જે કઈ હોશ આવે, કઈ મળે કરે એમાં હોશ આવે, એથી અનંત મળી ગયું છે. હવે ઘણી વાર અનંત વાર અનંત મળી ગયું છે, એમાં થોડુંક આવે એમાં શું તને હોશ ચડે છે. માનો કે માણસને જરૂરત હોય કેટલી, શું એવું 2 લાખ ને આવી ગયા 4 લાખ, પણ હવે 4 કરોડ આવ્યા તેથી તને અનંત વાર આવી ગયા, 4 અબજે અનંત વાર આવી ગયા. 2 લાખમાં 4 લાખમાં હું રાજી થઈ ગયો, જો પગલો મોટો આવ્યો ને જ એવી વાત થઈ ગઈ. દ્રષ્ટાંત આપે ને, ગરીબ માણસ ની છોકરી હોય, છાણા થાપવા માટે ગોબર પોદળો લેવા નીકળે, પણ જરાક મોટો પોદળો નીકળે મળે ત્યાં રાજી રાજી થઈ જાય. પોદળો એટલે પશુ ની વિષ્ઠા, થોડીક એને વધારે વિષ્ઠા કરી એમાં આ રાજી થયા. બોલો કેટલી પુઅર કન્ડિશન છે. અંદરમાં ગ્રેટેસ્ટ સૌથી મહાન વસ્તુ પડી છે, પોતે આટલી બધી પોતાની નીચતામાં આવી જાય છે. હા, બીજાનો મહિમા કરવા, પુડવાનો મહિમા કરવા જતા પોતે પુડવા કરતા હલકો થઈ જાય છે. એમ જ થયું ને, એવો અંતર થી ઉલ્લાસ આવવો જોઈએ કે એને અનુભવવા માટે એક વાર ગાંડા થઈને પાછળ લાગવું જોઈએ. ગાંડા નો અર્થ શું છે કે માણસ ને લૌકિક વ્યવહાર નો ખ્યાલ ન હોય, બહુ બધો લૌકિક વ્યવહાર નો ખ્યાલ ન હોય, કઈ નહી, લોકો કઈ કલ્પના કરશે, લોકો લોકોનું જાણે, પોતે પાછળ પડી જાય. પરમાત્મા સ્વરૂપ ની ધૂન ચડે તો સ્વરૂપ પ્રગટ થયા વિના લાસ્ટ એજ ધૂન ની છે. ધૂન પેલા ગોલન, ભાવ ભાષણ થી ઉપડેલું ગોલન ધૂન માં ચડે તેથી અનુભવ થઈ જાય. ધૂન રે દુનિયા આપની ધૂન, ગુરુદેવ ગાતા હતા, ધૂન ધૂન રે દુનિયા આપની ધૂન, જિસમે નહીં પાપ ઓર પુણ્ય, એવી ધૂન માં ચડીએ કે એમાં પાપે ન હોય ને પુણ્ય ન હોય, શુદ્ધતા. પાછળ થી ઉમેર્યો છે, તમે લખી લીધા પછી કોઈ વખત તો સ્વરૂપ પ્રગટ થયા વિના રહે નહીં, અને તે વિના પ્રગટે નહીં, એટલું ઉમેર્યું છે. શું જીણા અક્ષરે લખ્યું છે ને, જગ્યા નથી એટલે પાછળ થયું ઉમેર્યું. તો વખત વાંચવામાં આવ્યું હોય ફરીને રિવાઇઝ કર્યું હોય એ વખતે કોઈ ફ્રેસ ઉમેરી દીધું હોય કે એવી ધૂન પ્રગટ થાય તો સ્વરૂપ, એવી ધૂન ચડે તો સ્વરૂપ પ્રગટ થયા વિના રહે ને, અને એવી ધૂન ચડ્યા વિના સ્વરૂપ પ્રગટ થાય ને. ઓકે, નાસ્તો. મોહભાવનો અનુભવ કરનાર સંસારી જીવને એમ લાગે છે કે તેનો નાશ કરવો એ સહેલું નથી. મોહનો અનુભવ એવો છે અને વારંવાર જે મોહના અનુભવોની આગળ પોતે હારી જાય છે. શું એક વાર એમ થાય કે આ મૂળ છોડવો સહેલો નથી. મોહભાવનો અનુભવ કરનાર સંસારી જીવને એમ લાગે છે કે એનો નાશ કરવો એ સહેલો નથી. એ જ્ઞાન અનંતકાળ ગયો છે એટલે દુર્ગમ તો છે જ. સંસારના આ રોગનો નાશ કરવાનો એટલે મોહનો નાશ કરવાનો ઉપાય પણ જ્ઞાની ગુરુ સિવાય બીજે ક્યાંય નથી. એ ઉપાય પોતાની મેળે કોઈ કરવા જાય તો નીકળી શકે નહીં, કાંઈ સંસારમાંથી ન નીકળી શકે પોતાની મેળે. તેથી લોક પ્રસિદ્ધ માન્યતા એવી છે કે આ અસાધ્ય રોગ છે. પ્રસિદ્ધમાં તો લોકો એમ માને છે કે આ અસાધ્ય રોગ છે. ભલે કોઈ ગમે એવી વાતો કરે એમ કે, પણ એ મોહ છૂટે જ નહીં ને, કેમ કે એને પોતાને ખ્યાલ આવે છે કે આ મોહ છોડવો એ સહેલી વાત નથી, બહુ અઘરી વાત છે. તેને મટાડવાનો પ્રયત્ન જ નથી એવા પૂર્વગ્રહમાં આવી જાય છે બુદ્ધિવાળા માણસો. હા, બુદ્ધિવાળા, ખાસ કરી વિચારવાનું ન હોવું જોઈએ પણ બુદ્ધિવાળા એમ લેવું જોઈએ. શું વિચારવાની જગ્યાએ બહુભાગ લોકો બુદ્ધિવાળા, બુદ્ધિવાન વિચારવાન નહીં પણ બુદ્ધિવાન, લૌકિક બુદ્ધિમાં જે હોશિયાર હોય એવા કોન્સેપ્ટમાં આવી જાય છે. શું આનો તો કોઈ ઉપાય જ નથી, આનો કોઈ ઉપાય નથી, મોહ કોઈ છોડી શકાય એવી ચીજ જ નથી. એવો પૂર્વગ્રહ વડે આ ઉપાયથી દૂર રહે છે અથવા અજાણ્યા રહે છે અથવા એ ઉપાય કરવાની દિશામાં કાંઈ પ્રયત્ન કરતા નથી, અપ્રયત્નશીલ થઈ જાય છે. જે કોઈ જીવો આ ઉપાય કરવા જેવો છે એમ વિચારે છે, કેટલાક જીવો તો વિચારે છે કે આ ઉપાય કરવો જોઈએ, તેમાંથી કોઈ વિરલ જીવ એ મોહનો નાશ કરે છે. એ ક્ષેત્રમાં આવનાર મુઠ્ઠીભર માણસો હોય તો પણ એમાંથી કોઈ એક બહુ જ વિરલ જીવો એ મોહનો નાશ કરે. તો પણ શ્રી ગુરુએ અત્યંત કૃપા કરીને મોહનો તત્કાળ નાશ કરવાનો ઉપાય આ બતાવ્યો છે એમ કરીને વાત લીધી છે કે ભાઈ તારું તત્વ હાજરા હજુર છે તેનો લક્ષ કર, તારું સ્વરૂપ છે એ હાજરા હજુર છે, ક્યારે ગેરહાજર નથી, ક્યારે તારા સ્વરૂપની અવિદ્યમાનતા નથી, તું સદાય વિદ્યમાન છો. હા, જાગતો જીવ ઉભો છે ક્યાં જાય, કીર્તન છે એમાં. આ આત્મા પ્રત્યક્ષ છે, સ્વસંવેદન પ્રત્યક્ષ છે, એને દેખ, તેને દેખતા જ આત્મસિદ્ધિ છે, અર્થાત તેને દેખતા જ તત્કાળ મોહનો અભાવ થઈ જશે નક્કી, આવું સ્વરૂપ છે. જે મોહ છોડ્યો જાય ને એ સ્વરૂપ દેખતા એ જ ભક્ત ભાગે. બોલો, અંધાર ઉજવાળાથી ભાગે એમ. એવું સ્વરૂપ છે, સ્વરૂપની કિંમત કરવાની છે, મૂલ્યાંકન કરવાનું છે, સ્વરૂપ કેટલું માન છે, કે જેને જોતા વેત હું ખલાસ થઈ ગયો, ખતમ થઈ જાય અને નિશ્ચિત પડે. શું અનિશ્ચિત પડે? નહીં પણ નિશ્ચિત પણે એમ થાય, થાય કે ન થાય એમ નહીં, ડેફિનેટ. તેથી પ્રમાદ છોડીને સ્વસન્મુક્તાનો સતત પુરુષાર્થ કર. માટે પ્રમાદ એટલે બીજા કાર્યોમાં રોકાવું છોડીને હું સ્વસન્મુક્તાનો સતત પુરુષાર્થ કરું. નિર્વાણના કારણભૂત આ ઉપાય છે, જીનેન્દ્રનો માર્ગ છે. ઇથમ બુદ્ધવા જીનેન્દ્રસ્ય માર્ગ માર્ગ નિર્વાણ કારણ, નિયમસારનો એક શ્લોક છે, એનું જ આ ટ્રાન્સલેશન આવ્યું. એમાં નિર્વાણના કારણભૂત આ ઉપાય જીનેન્દ્રનો માર્ગ છે, તે માર્ગ સંપત્તિને પ્રાપ્ત સંતોને પુનઃ પુનઃ નમસ્કાર હો, વંદનનો. ઇથમ બુદ્ધવા જીનેન્દ્રસ્ય માર્ગ નિર્વાણ કારણમ, નિર્વાણ સંપત્તિ સંપદમ યાતિ તમહમ વંદે પુનઃ પુનઃ, એને વારંવાર વંદન કરીએ છીએ, એવો એક શ્લોક છે. આવો જીનેન્દ્રનો માર્ગ સમજીને, જે મોહ જગતના જીવો છોડી શકતા નથી અને જેને લઈને અનંતકાળ દુઃખી થવું પડે છે, એનો ક્ષણવારમાં નાશ કરે એવું માત્ર સ્વરૂપ દર્શન છે. આવે છે ને સીતાજીનો જે સ્વયંવર થયો, સીતાજીના સ્વયંવરમાં શું હતું કે જનક રાજા એક ધનુષ મંત્ર મંત્રીને મૂક્યો હતો કે એ ઉપાડી શકે, એને સીતા પહેરાવી દીધી, એટલે એની આજુબાજુ કરંટ એટલો હતો કે મોટા મોટા શક્તિશાળી પહેલવાન જેવા રાજા ઉડી નાખા પડે. રામચંદ્રજી રમત માત્રમાં ઉપાડ્યું એવું ઝાટકો મારીને ત્રણ કટકા કર્યા સિદ્ધાર્થે, ઉપાડ્યું નહીં, ઝાટકો મારીને ઉપાડ્યું નથી, ભેગા ત્રણ કટકા થઈ ગયા એના. એમ આત્મા છે એ એટલો શક્તિશાળી પદાર્થ છે કે એની આજુબાજુ એટલો કરંટ છે કે મોહ નજીક આવી શકે નહીં. આત્મામાં એક સેકન્ડ ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ લીન થાય તો મોહના કટકા થઈ જાય, એટલો શક્તિશાળી પદાર્થ છે. ઓલું ધનુષ મંત્રેલો હતો, આ આત્મા એવો મંત્રેલો છે. હા, ચમત્કારિક ચીજ છે, મોહના ભૂકા બોલી જાય. એટલી સ્વરૂપ ભક્તિ હોય કે મોહના ભૂકા બોલી જાય. જો મોહ ઉભો છે તો સ્વરૂપ ભક્તિમાં કચાશ છે, સીધી વાત છે. બાકી ભક્તિવાનની ચિત્ત, ભક્તિવાનનું ચિત્ત બીજે લાગે નહીં. પેલો તબક્કો એ છે, બીજો તબક્કો આ છે, એ મોહ ને ગળે છે ને બીજો. નિર્વાણ નું કારણ ભૂત ઉપાય છે. અને અનંત તીર્થંકરો નો એ માર્ગ છે. પેલા લઈ લીધું છે, કેમ 200 ને કઈક આસપાસ શ્લોક તો
270
માં છે. શ્લોક છે નિયમ સાર નો. ચારે શાસ્ત્રો માં વધારે માં વધારે શ્લોક હોય તો નિયમ સાર માં છે, ભાવના નો ગ્રંથ છે.
જય હો, જય હો, જૈન ધર્મ નો જય હો.